તારીખ 12/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 853 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
497 રાગ વિષાદી બંધનો કારણ બંધના કારણનો વિષય ઉપર 852 થી ચાલે છે. કુંભી માન્યતા અને રાગ દ્વિષાદી કારણ છે. જીવ કયા ભાવથી પરપદાર્થમાં રોકાય છે અથવા કેવા ભાવથી કેવા પ્રકારના ભાવથી પરપદાર્થમાં અને પરભાવમાં અટકે છે તે પોતાના અવલોકન કરે તો સહેજે સમજાયું છે. અનાદિથી જીવે પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ જાણ્યું નથી. નહીં જાણવાનું કારણ કે રાજનીતિ અંધકાર એને પોતાનું સ્વરૂપ દેખાવા દેતું નથી. જોનાર જે જ્ઞાન છે તે જ્ઞાન ઉપસ્થિત હોવા છતાં રાગનો કાળો પડદો અને તે પણ ઊંધી માન્યતા સહિત ઘેરો કાળો પડદો એની આદર્શ એવી છે કે એ પડદો ખસે નહીં ત્યાં સુધી જ્ઞાન પણ એને જાણે નહીં. જ્ઞાન પણ પોતાના સ્વરૂપને જાણે નહીં. જાણનાર જ્ઞાન સંગની પંચેન્દ્રિયોનું પોતાના સ્વરૂપને જાણવાની શક્તિવાળું હોવા છતાં પોતાને નથી જાણતું. એનું કારણ એને ઊંધી માન્યતા અને રાગ બે આદર્શ છે. નહીતર સહજ પ્રત્યક્ષ એવું જે પોતાનું સ્વરૂપ એ શા માટે પોતાને પ્રત્યક્ષપણે ન જણાય આ વિચારવા યોગ્ય છે. એ ઊંધી માન્યતામાં રાગ જ ઉપાદેય છે એમ છે. તેથી રાગની આદર્શ એવા પ્રકારે છે કે પોતાનું સ્વરૂપ એ જોઈ શકતો નથી, દેખી શકતો નથી, અનુભવી શકતો નથી. આ બાજુ પોતાનું સંચેતન પોતાને નથી થતો, બીજી બાજુ એ જ ઊંધી માન્યતા અને રાગ દ્વેષાદિના પરિણામ પરભાવ અને પરપદાર્થમાં પ્રતિબદ્ધ થાય છે અને તેના નિમિત્તે દ્રવકર્મનું બંધન થાય છે. આ એક જ બંધનું કારણ છે, બીજું કોઈ બંધનું કારણ નથી. અહીંયા નિષેધ એ કરવો છે કે કોઈ સંયોગો બંધનું કારણ નથી. અનુકૂળ પ્રતિકૂળ સંયોગો એ કોઈ બંધનું કારણ નથી. પૂર્વકર્મના નિમિત્તે કુટુંબ પરિવાર આદિ હોય તે પણ બંધનું કારણ નથી એમ લેવું છે. ગરીબમાંથી ધનાઢ્ય થાય છે તે અઘાતી કર્મના નિમિત્તે થાય છે. કોઈ માણસ ગરીબીમાંથી શ્રીમંત થાય છે તો એમાં પૂર્વનો અઘાતી કર્મનો ઉદય છે એ નિમિત્ત છે, એ પણ નિમિત્ત છે. કેમ કે ઉદય જે કર્મના પરમાણુમાં આવે છે તે પરમાણુ જુદા છે અને ધન વગેરેના પરમાણુ પણ જુદા છે. બંને જુદા જુદા પરમાણુ છે કે જે એકબીજામાં કોઈનું કાર્ય કરતા નથી પરસ્પર, એટલે એમાં નિમિત્ત કયો છે. પૂર્વકર્મનો ઉદય, અઘાતી પૂર્વકર્મનો ઉદય, એના નિમિત્તે ફેરફાર જોવામાં આવે છે. ગરીબીમાંથી કોઈ શ્રીમંત થાય છે, મારે એવું બને છે કે ગરીબ કુટુંબમાં ઉછરેલી દીકરી હોય, સીધો જ કોઈ એનો સંબંધ કરોડપતિના ઘરમાં થાય છે, રાતોરાત એના અધિકાર બદલાઈ જાય છે, કરોડપતિના અધિકાર એને લાગુ પડે છે. જન્મથી માંડીને યુવાન ઉંમર સુધી ગરીબાઈમાં પસાર કરી હોય છે, કપડાં પણ સારા ન હોય, સારું ખાવા પીવાની વ્યવસ્થા ન હોય, કેમ થયું કે કર્મનો ઉદય નિમિત્ત છે, બીજું કાંઈ એમાં નથી, ફક્ત કર્મનો ઉદય એમાં નિમિત્ત થાય છે. એ આશ્રમ ન દેખાતો હોય, કુટુંબમાં કોઈ એવો આધાર ન હોય, વડીલ પુરુષ વર્ગ વહેલા બાળપણમાં જ સ્વર્ગે સિધાવ્યા હોય, આવકના કોઈ સાધનો જિંદગી ભર સુધી દેખાતા ન હોય એવી ગરીબાઈનું ધૂંધળું ચિત્ર હોય, એમાંથી સીધો ફેરફાર થાય. કર્મનો ઉદય જ્યાં ફરે છે આ બાજુ ચક્રવર્તી હોય, ખમા ખમા કરતા હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, જ્યાં આયુષ પૂરું થાય બીજા સમયે નારકીમાં એવી વેદનાની ચીસ ફાડીને પાડીને જન્મે કે એ વેદનાની ચીસ સાંભળે તો અહીંયા માણસ મૃત્યુ થઈ જાય, એવી કારમી વેદના હોય. એક સમયમાં આટલો ફેરફાર બહારના સંયોગોમાં થાય છે, એક જ સમયમાં રાતોરાત થાય છે તો વળી ઘણા સમયથી આપણે એક સમયમાં આવરણતો ફેરફાર થાય. અહીંયા સાધન સામગ્રી સંપત્તિનો પાર ન હોય ત્યાં પ્રતિકૂળતાનો સમય પછી પાર ન હોય. કેવું છે કે સંયોગની કિંમત કેટલી, જે સંયોગો અનિત્ય છે અને જીવના પરિણામને આધીન નથી, જીવને વશ નથી, જીવને સુખ દઈ શકતા નથી, તો એની કિંમત કેટલી. કે ભલે ધનાઢ્યપણું હોય તો પણ એની કિંમત નથી. જેને એની કિંમત નથી એને નિર્ધનતામાં દુઃખ થતું નથી, અથવા એના અભાવમાં દુઃખ થતું નથી. એની કિંમત રાખે એને ગરીબાઈમાં દુઃખનો આકુલતાનો અનુભવ થયા જ્ઞાન રહે નહીં. પૂર્વે જે પ્રમાણે એટલે જેવા ભાવથી કર્મ બાંધ્યું હોય રાગ દ્વેષથી શુભ શુભના પરિણામથી, એટલા જ પ્રમાણમાં સામગ્રી મળે છે. કર્મનો ઉદય જે પ્રકારનો હોય તે પ્રકારમાં સામગ્રી મળે. બહારમાં પૈસો ઘણો હોય પણ શરીર રોગિષ્ટ રહેતું હોય, ડાક્ટર એમ કહે કે દવા ખાવી હોય તો ખાવ, બીજું કાંઈ ખાવા જશો તો મરી જશો, જીવી શકશો નહીં. લોકો એને પુણ્યશાળી સમજે, પણ પુણ્યનો પણ એવો વિચિત્ર પ્રકાર છે કે એક બાજુ પુણ્યનો દેખાવ થાય, બીજી બાજુ પાછો પાપનો ઉદય સાથે ને સાથે ચાલુ હોય, બે ઉદય એક સાથે મિશ્ર ઉદય છે પુણ્યનો અને પાપનો. એટલે જેવા ભાવે જે પ્રકારે જે પ્રમાણે કર્મ બાંધ્યું હોય તેટલા જ પ્રકારમાં તેટલા જ પ્રમાણમાં બહારની સામગ્રીની વ્યવસ્થા આપોઆપ કુદરતી થાય છે. તે સામગ્રી ગમે તે પ્રકારની હોય, તે સામગ્રી અને શરીર આદિ પૈસો વગેરે બંધનું કારણ નથી, ભલે ગમે તે પ્રકાર હોય પણ એ જીવને બંધનું કારણ નથી અથવા એનાથી જીવ બંધાયેલો નથી. આમ લેવું છે, જીવ એનાથી બંધાયેલો નથી, પોતાનું કાર્ય કરવા એ સમર્થ છે, એનાથી એ બંધાયેલો નથી. એનાથી બંધાયેલો ત્યારે છે કે જ્યારે એમાં એ મમત્વ કરે છે ત્યારે. તો એ મમત્વને કારણે એને બંધન, એનાથી બંધન છે એવો આરોપ આવે છે. પણ ખરેખર જીવને રાગ બંધન છે, પર પદાર્થનું બંધન એને નથી. વ્યસનમાં નથી માણસ બોલતા, બીડીથી બીડી પીવાથી નુકસાન થાય છે એમ ખબર છે પણ બીડી છૂટતી નથી. એને તીવ્ર વ્યસન હોય એ પોતાના નબળા માણસને લઈને, મન નબળું છે બીજું કાંઈ કારણ નથી, એને એવો એક અભિપ્રાય બંધાઈ જાય છે કે બીડી છૂટે નહીં. પણ ખરેખર પોતે એને છોડવા તૈયાર નથી, માનસિક રીતે પોતે એને છોડવા તૈયાર નથી. એને ક્યાં ખબર છે, એને ખબર છે દાળવાળાની દુકાને પડેલા એ ખોખા પાંદડાના એને કાંઈ એને ખબર નથી કે મારે કોને બાંધવો એ કોને છોડવો. પણ જેનું નબળું મન છે એને એમ લાગે છે કે હું આનાથી બંધાયેલો છું. આમ છે પરિસ્થિતિ. એટલે બહારમાં જે સામગ્રી જે પ્રકારના પૂર્વકર્મને ના પ્રમાણમાં હોય છે એ હોય છે, તે કોઈ બંધનનું કારણ નથી. કંચન કામિની અને કુટુંબ બતા લીધા છે તે બંધનનું કારણ નથી. ખરેખર તે બંધનનું કારણ આરોપ એમ કરવામાં આવે છે કે આ બંધનના કારણો છે, પણ એ તો જીવના મમત્વને જોઈને કહેવામાં આવે છે. ખરેખર તે બંધનના કારણ નથી. જો મમતા ન હોય તો એનું બંધન શું, કે એનું કાંઈ બંધન નથી. રાગ છૂટી જાય છે ત્યારે દ્વેષ થાય છે, વિતરાગતા ન થાય તો સંસારમાં જીવોને રાગના જ નિમિત્તો પ્રત્યે દ્વેષ થાય છે. પછી ભાઈ ઉપર રાગ હોય તો ભાઈ ઉપર દ્વેષ થાય, પિતા પિત્ર ઉપર રાગ હોય તો એના ઉપર દ્વેષ થાય, પત્ની કે પતિ ઉપર રાગ હોય તો એના ઉપર દ્વેષ થાય. આ છૂટાછેડા લે છે ત્યારે દ્વેષ જ છે ને, રાગનું સ્થાન દ્વેષ લે છે. પછી એમ કે છે કે હું એનો બંધાયેલો છું. બાપ એમ કે હું દીકરાથી બંધાયેલો નથી, દીકરો એમ કે હું મારા બાપના બંધાયેલો નથી. રાગ બંધનનું કારણ હતું, આ રાગ છૂટ્યો એટલે એને બંધન જાણે નથી. છાપામાં જાહેરાત આપી દે મારે કાંઈ લેવા દેવા નથી, કોઈ પણ વ્યવહાર કરશે એનો જવાબદાર હું નહીં રહું. જે કાંઈ વ્યવહારિક સંબંધ છે એ છૂટી નથી ગયો, પણ જવાબદારીમાંથી તો બંધનમાંથી તો છૂટવા માંગે છે. એ પણ સ્પષ્ટ સૂચવે છે કે રાગ જ બંધનનું કારણ છે, પર પદાર્થ બંધનનું કારણ નથી. માટે એને છોડવાથી બંધન છૂટતું નથી. સામાન્ય રીતે જે જીવો બંધનના વિષયને બંધનના પ્રકરણને સમજતા નથી તે પરપદાર્થને બંધનનું કારણ સમજીને તે પરપદાર્થોનો ત્યાગ કરે છે, ભલે ધર્મ બુદ્ધિએ ત્યાગ કરે છે તો પણ રાગનો ત્યાગ કર્યા વિના, તે પદાર્થો પ્રત્યેના રાગનો ત્યાગ કર્યા વિના અથવા તે પદાર્થો સંબંધીના અધ્યાસનો ત્યાગ કર્યા વિના માત્ર પદાર્થનો બાહ્ય ત્યાગ કરે તો તેથી કઈ બંધન મટે એમ બનતું નથી. કેમ કે બંધન તો રાગથી હતું ને રાગ રહ્યો છે, રાગ રહ્યો તો પદાર્થ છૂટ્યા પણ બંધન છૂટ્યું નથી. જેમ કે દ્રવિલિંગી મુનિ છે, એને ચારે પ્રકારના આશ્રવ છે, મિથ્યાત્વ અવિરતિ બધા આશ્રવ એને ચાલુ છે, પ્રત્યાખ્યાન વર્ણિય પ્રત્યાખ્યાન ચારે પ્રકારના આશ્રવ એને ચાલુ છે. બહારમાં સર્વસાવધયોગનો ત્યાગ છે, જીનોક્ત વ્યવહારનું પ્રતિપાલન કરે છે નિર્દોષપણે નિરતિચારપણે, તો પણ ચારે આશ્રવ એને ચાલુ છે. જેમ નળમાંથી ધારાવાહી પાણી હાલ્યું જ આવે છે એમ આશ્રવનો પ્રવાહ એને ચાલુ જ છે. એક સમય માટે પણ એને ચારમાંથી એકે આશ્રવ ઘીટ્યો નથી કે મીટ્યો નથી. જો પર પદાર્થો બંધનું કારણ હોત તો એને ઘણો બંધ મટી જવો જોઈતો હતો, પણ એને જરા પણ બંધ મીટ્યો નથી. અનંત સંસારી જીવ હોય છે, એટલો ત્યાગ કર્યા છતાં એ અનંત સંસારી હોય છે અને સાતમી નારકીમાં સમ્યક દર્શન થતાં તે અલ્પ સંસારી થઈ જાય છે, એની અલ્પ ભવની સ્થિતિ છે.
બરોબર,
અનંત ભવને એને છેદ્યા છે. બહારમાં નારકીનો સંયોગ દેખાય, તિર્યંચનો સંયોગ દેખાય, દેવલોકના દૈવી વૈભવનો સંયોગ દેખાય, કે મનુષ્યમાં રાજા હોય કે રંક હોય કોઈ પણ સ્થિતિ હોય પૂર્વકર્મને કારણે એની ભવ સ્થિતિ ટૂંકાઈ ગઈ. તેથી સંયોગોને છોડવાથી બંધન છૂટતું નથી. હા, એવું જરૂર છે કે જે રાગાદી અથવા મિથ્યાત્વ છે, મિથ્યાત્વ અને મિથ્યાત્વપૂર્વકના રાગ દ્વેષાદીને મોહને છોડે છે તે જીવને બહારમાં પરપદાર્થોનો ત્યાગ જોવામાં આવે છે, એવું બને છે. પણ જે જે જીવો પરપદાર્થનો ત્યાગ કરે છે તે તે જીવોને રાગનો ત્યાગ થઈ ગયો છે એમ જોવામાં આવતું
નથી.
આમ છે, આગળ પ્રશ્ન કર્યો છે આની સામે, ક્રોસ ક્વેશ્ચન છે 854 માં, કે પર વસ્તુ બંધનનું કારણ નથી એમ આપણે અહીંયા સિદ્ધ કર્યું તો પછી વસ્ત્ર હોય કે ન હોય ગુણીપણામાં શું વાંધો આવે? આ ક્રોસ ક્વેશ્ચન છે. કેમ કે પર પદાર્થ બંધનું કારણ નથી તો તમે જ કયો છો, એટલે છળ પકડે છે. પ્રશ્ન પૂછનાર છળ પકડે છે કે ભાઈ અમે કહીએ છીએ એની અંદર એમ કહેતા નથી કે રાગ છૂટે છતાં બાહ્ય ત્યાગ થાય જ નહીં, મિથ્યાત્વ અને રાગ જેમ જેમ છૂટે તેમ તેમ રાગાદીના નિમિત્તનો પણ ત્યાગ થતો જોવામાં આવે છે. પણ એ મિથ્યાત્વ અને રાગાદીના ત્યાગ પૂર્વક એ પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિ નથી કે મિથ્યાત્વ રાગાદીનો ત્યાગ ન કર્યો હોય અને બાહ્ય પદાર્થનો ત્યાગ કર્યો માટે પણ થયું, એવા મુનિપણાનો તો સ્વીકાર કરવામાં આવતો નથી. ભલે મુનિપણામાં વસ્ત્રાદિનો ત્યાગ હોય છે તો પણ વસ્ત્રાદિનો ત્યાગ તે મુનિપણું છે એમ નથી. એ તો સમયસાર 413 નંબરની ગાથા છે, પાષંડી લિંગાણી જે બહારનો વિષ છે એ આત્માનો વિષ નથી. આત્માનો વિષ કોઈ માને તો તે પાખંડલિંગ છે એમ કીધું છે. માટે તે પદાર્થો છોડવાથી બંધન છૂટતું નથી, પણ રાગ બંધનને મિથ્યાત્વ રૂપી બંધનને છોડતા પર પદાર્થોનો સંયોગ છૂટે છે. અભિપ્રાયથી તો એ સંયોગ હોય છે ત્યારે પણ એ છૂટી ગયો છે. પૂર્વકર્મના ઉદય ચોથા પાંચમા ગુણ સ્થાનમાં કેટલોક સંયોગ દેખાય છે ત્યારે પણ એ ભાવથી તો છૂટી ગયો છે. દ્રવ્ય સંયોગ રહ્યો છે એ આગળ વિતરાગતા વધતા એ સંયોગ પણ છૂટી જશે. તે કુટુંબાદી તો અઘાતી કર્મનું ફળ છે. એ કુટુંબ પૈસો વગેરે છે, શરીર વગેરે છે, તે અઘાતી કર્મનું ફળ છે. કુટુંબની મમતા કરે તે સંસાર વૃદ્ધિનું કારણ છે. કુટુંબ સંસાર વૃદ્ધિનું કારણ નથી, કુટુંબ પ્રત્યે દ્વેષ કરવાની જરૂર નથી, પણ કુટુંબ પ્રત્યે તારી પોતાની મમતા છે તે સંસાર વૃદ્ધિનું કારણ છે એમ ખરેખર છે. મૂર્છા પરિગ્રહ કયો છે? બારમા પરિગ્રહ જો હોય તો તીર્થંકર દેવ પરિગ્રહી ઠરાવી દેવો, ઠરાવી દે લોકો. જુઓ કેટલો બધો કુબેરનો વૈભવ અહીંયા ઠલવાનો છે. દેવના ભંડારી છે, ખજાનચી છે ઇન્દ્રના, એનો વૈભવ જ અહીંયા સમવસરણમાં ઠાલવી દીધો છે. ચીજ બાકી નથી રાખી બેલેન્સમાં કે હવે કોઈ ચીજ એને ત્યાં ન લગાવવી પડે. છતાં તે બિલકુલ પરિગ્રહવાન નથી, કેમ કે મૂર્છા નથી, વિતરાગતા છે. કુટુંબની મમતા કરે તે સંસાર વૃદ્ધિનું કારણ છે. કુટુંબ ખરેખર સંસારનું કારણ નથી, પણ જે જીવો કુટુંબ પ્રત્યે મમતા કરે છે તે જીવો ઉપર આરોપ કરવામાં આવે છે કે આને કુટુંબનું કામ, કુટુંબનું બંધન ઘણું છે. આ માણસને, આ ભાઈને કુટુંબનું બંધન ઘણું છે, પણ ક્યારેક પોતે મમતા કરે છે ત્યારે એ આરોપ કરવા, આરોપિત કથન છે. ખરેખર કુટુંબનું બંધન નથી, પણ પોતાની મમતાનું બંધન છે. અને ભાવબંધ તો એ જ છે ને, ભાવબંધ તો પોતે જે પરિણામ મળે બાહ્ય સામગ્રી સાથે પ્રતિબદ્ધપણાને પામે છે, જે ભાવથી પ્રતિબદ્ધપણાને પામે છે, અટકે છે, તે ભાવબંધ છે અને તે બંધન છે. એને જગતના સ્વતંત્ર પદાર્થો જાણવા, જે કોઈ પરિવારના સભ્યો છે તેને જગતના સ્વતંત્ર જીવો અને સ્વતંત્ર પદાર્થો જાણવા, મારા છે એમ ન જાણવા, કેમ કે એ તારા છે પણ નહીં, એમાં જેમ છે એમ સાચું જાણવું. કોઈ જીવ બીજા જીવનો નથી, શ્રીમદજી બહુ ચોખ્ખું લખ્યું છે કે આ જીવે પિતા પુત્રાદિમાં મારાપણું માનીને માઠું કરવામાં મણા રાખી નથી. મનું એલિટરેશન થાય, મારા જાણીને માઠું કરવામાં મણા રાખી નથી. મણા એટલે ખામી નથી રાખી, એટલે કે નરકની ગોદમાં જવાના પરિણામ એને મારાપણું કરીને કર્યા છે, છે નહીં એના. ગુરુદેવ શ્રી એમ કહેતા કે તારા થઈને રહ્યા નથી, તારા છે નહીં ને તારા થઈને એ રહ્યા પણ નથી. તું એનામાં પોતાપણું મમત્વ કરીને મારાપણું જોવે છો એ તારો ભ્રમ છે, બીજું કઈ નથી. હવે જોઈ લઉં ઘરે જઈને, આમ સામે જોઈને નક્કી કરવું કે આ મારાપણું આમાં દેખાય છે કે નથી દેખાતું. ભાઈ એમ કે છે કે જમાનો એવો આવી ગયો છે કે કોઈ કોઈ ને કોઈ ગાંઠે એવું નથી.
એટલે સ્વતંત્ર માનવા ને
તમે, અમે બધા ઘરના મુખ્ય માણસ માં ગણાય ને, ઘરના મુખ્ય માણસ માં ગણાય, ભાઈઓમાં મોટા હોય, પછી પોતાના પરિવારમાં પણ મુખ્ય સ્થાન હોય, બાકી પત્ની પુત્ર બધા નીચે માં ગણાય ને. હવે એમાં કોઈ ગાંઠે એવું ન હોય પછી સ્વતંત્ર માયને છૂટકો છે. પણ ન ગાંઠે એટલે હે ભાઈ ભાઈ કરીને મામણા શબ્દોથી આમ હે મીઠાશથી બોલાવતા હોય તો તો પાછો ખોવાઈ જાય અંદર. હે મારું કુટુંબ શી વાત છે, બિચારા એક એક સભ્યો મારા માટે તો મરી પડે છે એમ કે. શું મને કઈક માથું દુખે તો અડધા અડધા થઈ જાય છે, પેટમાં દુખે તો બધા અડધા અડધા થઈ જાય છે, મારા દુખે સૌ દુખી છે. હા પણ એમાં આ મરી જાય છે એની પાછળ. શું મારાપણું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ, આટલું બધું મમત્વ એ લોકો રાખતા હોય, પછી મારે મારાપણું ન રાખવું જોઈએ. હે કે તારી અધોગતિનું કારણ છે, જેટલું મમત્વ છે એ તારું અધોગતિનું કારણ છે, બીજું કોઈ કારણ
નથી.
એવું ક્યાં કહ્યું, રાગ તો છોડીને દ્વેષમાં પરિણમવું એવું તો કઈ કહેવામાં આવતું નથી. સામાન્ય રીતે જીવોને રાગ છૂટીને દ્વેષ જ થાય છે, પણ અહીંયા દ્વેષ કરવાનો પ્રકાર નથી. જેમ જગતના બીજા જીવો પ્રત્યે રાગ નથી કરતો તો શું દ્વેષ કરે છે? બજારમાં હજાર માણસને જોવે છે, કોકા દરવાજેથી ખાસ દરવાજા સુધીમાં માથા હજાર દેખાય, બધા પ્રત્યે રાગ નથી કરતો તો શું કઈ દ્વેષ કરે છે? રાગ એની દ્વેષ ઉપેક્ષા ઉદાસીનતા. ફરજ શું પણ મમત્વ કરવાની ફરજ, એવું તો કોઈ ફરજનો ફરજની પરિભાષા એવી નથી કે મમત્વ કરવું એ તારી ફરજ છે, એવું તો કોઈ પરિભાષા નથી. જ્યાં સુધી પોતાને રાગ છે ત્યાં સુધી, જેટલો રાગ છે ત્યાં સુધી રાગ કરવા જેવો નથી અભિપ્રાય હોવા છતાં, જેટલો પોતાને રાગ છે એટલો એને ન્યાય કરવો જોઈએ. એ તો બધે લાગુ પડે છે, એટલો હુકમમાં નથી લાગુ પડતો. જેમ કે પોતે એને દેહનું પોષણ માટે આહાર લે છે તો બીજાના માટે પણ એને ફરજ તો ઊભી થાય છે કે નહીં? કેમ કે પોતાનો રાગ છે, તો મુનિને પોતાના દેહનો રાગ નથી તો એને કોઈ ફરજ હમે ઊભી નથી થતી. તો એ તો પોતાના રાગની સામે એ ન્યાય તોડવાની વાત છે કે જે કુટુંબ પરિવારના સભ્યોથી તું સાધન સગવડ તું મેળવે છો એવા તારા પરિણામ થાય છે કે ભાઈ ફલાણું આમ કરો તેમ કરો આમ કરો, પોતાની સગવડતા સાચવે છે કે અનુકૂળતા? જો પોતાની અનુકૂળતા લેવાનો તને વિકલ્પ આવે છે તો તને એ વિકલ્પ હોવો જોઈએ કે એની અનુકૂળતા મારા દ્વારા સચવાવી જોઈએ, પ્રતિકૂળતા મારા દ્વારા ન થવી જોઈએ, એટલો ન્યાય છે. પણ મારા ગણીને નહીં, એ પાછી બીજી વાત થઈ ગઈ. આ તો સામે સામે વાત છે, એ સજ્જનતા રાખે છે તો તારી પણ સજ્જનતા તો આવી ઘટે છે, પણ એ તારી અનુકૂળતા સાચવે ને તું દીધે રાખે એમને ગડબડ કરે રાખ દ્વેષ કરે રાખ તો એ વાત કઈ વ્યાજબી નથી. જયારે રાગને પણ છોડાયો છે તો પછી દ્વેષને કરાયો છે એ વાત ક્યાં રહી? એમાં શું છે કે એ માગતા નથી અનુકૂળતા, આ તો માગે છે. કોઈ સામેથી આપે બીજી વાત છે. ન્યાયનો વિષય બહુ વિચિત્ર છે કે પોતે માગવું એક વાત છે અને કોઈ બીજા એને આપે એ બીજી વાત છે. એમ છે એમ કે બીજા મુનિઓની વયાવચ કરે છે તો બીજા મુનિ પ્રત્યે અસજ્જનતાનો કે એવો અશિષ્ટ વ્યવહાર ન કરે. જો એના વ્યવહાર બીજા મુનિઓનો વ્યવહાર આ મુનિ પ્રત્યે શિષ્ટ છે તો પોતે પણ શિષ્ટ વ્યવહારથી જ વર્તે. બીજા અશિષ્ટ વ્યવહારથી વર્તે તો પણ પોતે તો શિષ્ટ વ્યવહારથી જ વર્તે.
બરોબર.
જ્યાં સુધી વ્યવહારનો રાગ છે ત્યાં સુધી કેટલી વાત છે. પણ પોતે અનુકૂળતા માગે તો આખી બીજી વાત થઈ ગઈ. એવો પ્રશ્ન ઉઠાવ્યો કે સાધર્મી વાત્સલ્ય રાખવું કે નહીં. તો પોતે બીજા સાધર્મી પ્રત્યે વાત્સલ્ય રાખે પણ પોતે બીજા ધર્મીઓનું વાત્સલ્ય માગે ખરો, આ સવાલ છે. એ બે જુદી જુદી વાત છે. પોતાની પ્રતિકૂળતા જોઈને એમ વિચારે કે આ કોઈ ધર્મીઓ ધર્મબંધુઓ મારા હામી જોતા નથી, આ તો બધા કેવા માણસો છે, નિષ્ઠુર માણસો છે, એમ કરીને દ્વેષ કરે તો એ વાત ન્યાય વિરુદ્ધ છે, ન્યાય સંપન્ન નથી. જરા પણ બીજા આપોઆપ કરે એ બીજો વિષય થઈ ગયો ને પોતે માગે તે તદ્દન બીજો વિષય થઈ ગયો. પોતાની અપેક્ષા બુદ્ધિ છે એ ન્યાય વિરુદ્ધ છે. એમ છે ખરેખર વ્યવહારે પણ ન્યાય વિરુદ્ધ છે. પોતે મમત્વ કરે કે આ મારા છે એમ સમજીને ત્યારે સંસાર વધારે એવા બીજા પરિણામને રોકી શકશે નહીં. જે જીવ પોતાના પરિવારના સભ્યોમાં મમત્વ કરશે તે મમત્વના પરિણામ વશ તે બીજા સંસાર વૃદ્ધિના પરિણામને અવશ્ય કરશે, કરશે ને કરશે, એને રોકી શકશે નહીં. તેથી તેને તે સંસાર વૃદ્ધિ કારણ છે. આમ છે. યોગ્ય વ્યવહાર છે એવું કઈ નથી. મમત્વ ન હોય એવા ધર્માત્માઓ જ્યાં સુધી કુટુંબમાં હોય છે ત્યાં સુધી પણ એ બીજાની અનુકૂળતા, પરિવારની અનુકૂળતા અને પરિવારના સુખ દુઃખને એ મમતા વાળા કરતા વધારે સારી રીતે સમજી શકાય. ખરેખર તો એમ છે. કેમ કે એનું જ્ઞાન સ્થિર છે ને ચોખ્ખું છે. એટલું ચોખ્ખું જ્ઞાન મમત્વ વાળાનું નથી. મમત્વ વાળાનું જ્ઞાન તો ઘણું મલિન થયેલું છે, રાજથી રંજિત થયેલું મલિન જ્ઞાન છે. અને તેથી જ રાગ ખસીને દ્વેષ થાય છે. ઘણી મલિનતા થઈ હોવાથી જ્યારે રાગ ખસે છે ત્યારે દ્વેષ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એ મલિનતા ચોખ્ખી બહાર આવે છે. એટલે મમતા કરે તે સંસાર વૃદ્ધિનું કારણ છે. કુટુંબનું હોવા પણ એ સંસારનું કારણ નથી. એ તો એના કારણે છે. પરિવારના સભ્યો એના પૂર્વકર્મને લઈને ત્યાં ઉપસ્થિત છે, તારા કારણે નથી. દીકરા દીકરી વહુ વેવાય સ્ત્રી આદિ મળેલા છે, મળેલા છે એટલે સંયોગમાં છે, તે બધા આત્માથી દૂર ભિન્ન છે તે કઈ દોષનું કારણ નથી. એ બધા આત્માથી તો જુદા છે આત્માથી દૂર ક્ષેત્રે રહેલા છે, આત્માના ક્ષેત્રમાં પણ નથી, અને એ તને દોષ થાય એનું એ કોઈ કારણ નથી. તું રાગ કરે તો પણ તારા કારણે, ને તું દ્વેષ કરે તો પણ તારા કારણે, ને મમતા કરે તો પણ તારા કારણે. ઘણા ને ન હોય મોટું કુટુંબ તો એનો એનો ખેદ કરે છે, તમારે તો ઘણો બળો પરિવાર છે, અમારે કોઈ છે એમ કરીને રોડવે રોવે, અમારે તો કોઈ નથી, અમે તો એકલા પડી ગયેલા છે એમ કરીને રોવે. ઠીક, હોય તો મમતા કરે એવું નથી, ન હોય તો ન હોય એની મમતા કરે. આ તો બધું જોયેલું છે નજરે, સગા હતા નજીકના, મા બાપ માં નાનપણમાં ગુજરી ગયેલા, બાપ પણ મોટી ઉંમરે ગુજરી ગયા, કોઈ ભાઈ નહીં, ભાઈઓમાં કોઈ નહીં, બેન એકાદા હતા. પછી લગ્ન થયા પછી એમના પત્ની કકળાટ કરે, અમારે કોઈ નથી, આ એક બેન છે એની યારે બનતું નથી, દવા તો બહુની યારે ન બને તેનું હું. પણ જીવને હોય તો મમતા કરવી છે, ને ન હોય તો પણ મમતા કરવી છે. એ મમતા જીવ પોતાના કારણે કરે છે, હોય તો કરે છે ને ન હોય તો નથી કરતો, એ કઈ પ્રશ્ન નથી. પોતાની લાયકાતથી પોતે જ મમત્વ કરે છે, અને એ અજ્ઞાનથી મમત્વ કરે છે. પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ એ જોયું નથી, એમ જોયું નથી તેથી એમાં મમત્વ પણ થયું નથી, થતું નથી, તેથી અન્ય સ્થાનમાં મમત્વ કર્યા વિના રહી શકતો નથી, એટલે ક્યાંય ને ક્યાંય મમતા કરે છે. એ પરિવાર તો આત્માથી દૂર છે, ભીન છે અને જુદા છે, તેથી તે કોઈ કાંઈ તારા દોષનું કારણ નથી. શરીર ઇન્દ્રિય આદિ તો એ ક્ષેત્ર આવગાહી છે, શરીર ને શરીરના અવયવોનું તો આત્મા સાથે જોડાણ છે, એ પણ બંધનું કારણ નથી. એ જોડાયેલા છે તો એ બંધનું કારણ નથી. કે શરીરમાં અશાતા થાય તો વધારે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થાય, અને તો બંધ વધારે થાય, સાતા થાય તો આકુલતા ન થાય, અરે આકુલતા ન થાય તો સાતાનું મમત્વ થાય, મારું શરીર બહુ સારું, નખમાંય મને રોગ નથી, હું તો તદ્દન નિરોગી છું એમ કરીને મમતા કરે. પણ એ એક ક્ષેત્ર ઉગાહી છે તો પણ એ પોતાનું મમત્વ જ બંધનનું કારણ છે, શરીરનું ઉપસ્થિત પણ તે કાંઈ બંધનનું કારણ નથી. કહેવાય એમ કે શરીર જીવ શરીરથી બંધાયેલો છે, પણ એ પોતે મમત્વ કરે છે તો બંધાયેલો છે, નહીતર બંધાયેલો નથી. સંલેખના કરે છે કે નહીં, ભગવતી આરાધનામાં સંલેખનાના 40 અધિકાર લીધા છે, અનેક પ્રકારના વિધિ વિધાન દોષ નિર્દોષતાના ભિન્ન ભિન્ન પ્રકારથી વિસ્તાર કર્યો છે. તો ત્યાં શું છે કે મુનિને શરીર નથી સંયોગમાં, મુનિરાજને શરીર સંયોગ રૂપે હોવા છતાં એ શરીર પ્રત્યે મમત્વ નથી. નિર્મમત્વ ભાવે દેહ ત્યાગના પ્રસંગનો અનુભવ કરે છે પોતાના સ્વરૂપનો, એવા સમાધિ મરણને વિધિપૂર્વકના સમાધિ મરણને ત્યાં સંલેખના કહેવામાં આવે છે. દેહ કોઈ જો દેહ બંધનું કારણ હોય તો મુનિરાજને બંધ થવો જોઈએ, તો ખરેખર દેહ બંધનું કારણ મોટો પરિવાર હતો, કાંઈ ન થાય, 96,000 સ્ત્રી હોય તો એના પ્રમાણમાં એને પરિવાર હોય કે ન હોય, છતાં એને બંધનું કારણ ન હતું. પોતે ધ્યાનસ્થ અવસ્થામાં વારંવાર આવી જતા હતા, પછી લડાઈના મેદાનમાં હોય કે શયનખંડમાં હોય, પણ જ્યાં પોતે ધ્યાનમાં બેસે એટલે સીધા નિર્વિકલ્પ સિદ્ધો ઉપયોગમાં આવતા હતા, એટલી અંદરની પકડ હતી. એવી પકડ ગ્રસ્તપણામાં સાધીથી કેળવીતી કે જ્યાં મુનિ પણ અંગીકાર કર્યો કે અંતર્મૂર્ખમાં કેવળ જ્ઞાન લીધો. એવી તૈયારી કેટલી, કઢેલું દૂધ કેવું કે મેળવણ પડ્યું કે જામીને ઢીમ સીધું દઈ, એટલી તૈયારી કરી હતી. આ જીવની શક્તિનો વિષય છે. એ બધા ચક્રવર્તીના સંયોગો ઉત્કૃષ્ટ, મનુષ્ય ગતિના ઉત્કૃષ્ટ, પુણ્યના સંયોગો ઉત્કૃષ્ટ, રાગના સંયોગો પુણ્ય કરતા એ તો ઉત્કૃષ્ટ રાગના સંયોગો છે. એટલા અલિપ્ત હતા, છ ખંડના પથારા વચ્ચે પણ એ એટલા અલિપ્ત હતા કે જ્યાં ધ્યાનમાં બેસે એટલે દેહ થી ચૈતન્ય ગોળો છૂટતો તો છૂટતો, હા કોઈ કાપી નાખે તો ખબર પડે નહીં, એવી સ્થિતિમાં આવતા હતા. કેવળ જ્ઞાન લેતા એને વાર ન લાગે, એટલે એ બંધના કારણ નથી. એ વાત સાબિત થઈ ચૂકેલી છે. એ કોઈ પથારો શરીરથી માંડીને રાગના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયોગો જીવને બંધ કરાવી શકતા નથી, એ સાબિત થયેલી વાત છે. અને એટલી જીવના શ્રદ્ધા જ્ઞાનમાં શક્તિ છે કે એ સંયોગોના ગંજ વચ્ચે પણ એ પોતે નિરાળો ને નિર્લિપ્ત રહેવા ચાહે ને રહેવા ધારે તો રહી શકે છે, ન રહી શકે એવું કાંઈ નહીં. શરીરાદિ તો જોડાયેલા છે તો પછી આ ધનાદિ તો આત્માથી ઘણા દૂર છે. ધન ને મકાન ને એ તો બધા કુટુંબ પરિવાર તો આત્માથી ઘણા દૂર છે, ઘણા દૂર છે. અને શરીરથી એટલે નજીકના પદાર્થોથી માંડીને દૂરના પદાર્થો જે કોઈ સંયોગ રૂપે છે તે સ્વતંત્રપણે વર્તી રહ્યા છે એનો તને દરેક ક્ષણે અનુભવ થઈ શકે એવું છે. તારે આધીન વર્તતા નથી પણ સ્વતંત્રપણે વર્તી રહ્યા છે એનો તને દરેક ક્ષણે અનુભવ થાય એવું છે. તો પછી આ ધનાદિ તો આત્માથી ઘણા દૂર છે, એ તો પૂર્વ કર્મના કારણે મળેલા છે. એ તો પૂર્વ કર્મના કારણે ઉપસ્થિત છે, પૂર્વ કર્મનો ઉદય એમાં નિમિત્ત છે ને એના કારણે એની ઉપસ્થિતિ છે. મળેલા છે એટલે ઉપસ્થિત છે, મળેલા છે એટલે મને મળ્યા છે એમ કરીને તારે મમત્વ કરવા જેવું નથી. અને તે આત્માને બંધનું કારણ નથી. બંધનું કારણ તો શું મમત્વ કરીને એને બનાવે છો, બંધનું નિમિત્ત બનાવે છો, પણ ખરેખર એ બંધનું કારણ નથી. કારણ કે પરદ્રવ્ય બંધનું કારણ હોય નહીં. કોઈ પણ પરદ્રવ્ય આ જીવને બંધનું કારણ હોય તો આ જીવ કદી બંધનથી છૂટી શકે નહીં. કર્મનો ઉદય પણ નવા કર્મ બંધનું કારણ નથી, પણ ઉદયને અવલંબે તો એ બંધનનું કારણ આરોપથી કહેવામાં આવે. કર્મનો ઉદય બંધનું કારણ હોય તો સંસારી જીવને નિરંતર કર્મનો ઉદય હોય છે. ક્યારે એક સમય પણ એવો નથી જતો કે જેમાં એને કર્મનો ઉદય હોય નહીં, પણ એ બંધનું કારણ નથી. એમ નક્કી કરે, એવો નિશ્ચય કરે તો મોહના નાશનો ઉપાય કરે. એમ નિશ્ચય કરે તો મોહના નાશનો ઉપાય કરે. એવો નિશ્ચય કરે કે આ પદાર્થો મને બંધનું કારણ નથી તો પોતાની પરાધીનતાને છોડે, પરાધીનતાના અભિપ્રાયને છોડે. પરાધીનતાના અભિપ્રાયને છોડે તો સ્વસન્મુખનો પુરુષાર્થ કરવાનો એને અવકાશ થાય. જ્યાં સુધી આ જીવ પરાધીનપણાના અભિપ્રાયને છોડી ન શકે ત્યાં સુધી એને સ્વતંત્રપણે સ્વાધીનપણે પોતાના સ્વસન્મુખતાનો પુરુષાર્થ કરવો છે એવું પરિણામ બળ આવી શકે નહીં, પરિણામમાં એ જાતનું બળ આવી શકે નહીં. અને બે પદાર્થની ભિન્નતા જે વાસ્તવિકપણે છે એનો જ્યાં સુધી સ્વીકાર ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ ભાવે બે પદાર્થની અભિન્નતાનો જે સ્વીકાર છે એવું મિથ્યાત્વ મટે નહીં. મિથ્યાત્વ મટે નહીં તો મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ મોહ પણ મટે નહીં. અને જ્યાં સુધી એવા પરિણામ હોય એ બધા કાળા પરિણામ છે. કાળો જેમ કાળો પડદો એવી આડસ છે કે એ પડદાની પેલે પાર શું છે એ દેખાતું નથી, એમ એ મિથ્યાત્વ અને રાગ દ્વેષના પડદા પાછળ શુદ્ધાત્મા આખો છે એને જ્ઞાન જોઈ શકતું નથી. તેથી જે જે એમ સ્વીકારે કે પરદ્રવ્ય બંધનું કારણ હોય નહીં એમ નક્કી કરે તે જ મોહના નાશનો ઉપાય કરે, તે જ પહેલો વહેલો મિથ્યાત્વ મોહને તોડશે. એ સિવાય કોઈ બીજો મિથ્યાત્વ મોહને તોડી શકશે નહીં. જગતમાં ચાલુ વ્યવહારમાં તો આના કારણે આમ થાય એમ આખું જગત ચાલે છે, ફલાણાના કારણે આમ થયું, તમે આમ કર્યું માટે આણે આમ કર્યું, આણે આમ કર્યું માટે આણે આમ કર્યું. પણ ધર્મના ક્ષેત્રમાં આવીને પણ કર્મના ઉદયના કારણે રાગ થાય, કર્મનો ઉદય જીવને રાગ કરાવે એ તો છૂટે કે નહીં? એને તો છૂટવાનો કોઈ આરો વારો રહેતો નથી. આઠસો ત્રેપન છે. પ્રશ્ન કર્યો છે, ઉપર જે કાંઈ વિધાન કર્યું એ કથનની સામે આ પ્રશ્ન છે કે જો પરવસ્તુ બંધનનું કારણ નથી, જો અત્યાર છે તો પછી વસ્ત્ર હોય કે ન હોય તો પણ મુનિપણામાં શું વાંધો આવે છે? હવે પૂછનારના પ્રશ્નમાં એનું હૃદય પકડીએ, અભિપ્રાય પકડીએ તો એને વસ્ત્ર ઉપર મહત્વ રાખવું છે અને મુનિપણું પણ એને બનાવવું છે. કહે છે કે ભાઈ પરવસ્ત્ર તો નડતું નથી પણ પરવસ્ત્ર ઉપરનું મહત્વ તો નડે છે કે નહીં કે નથી નડતું? તો આ પ્રશ્નમાં પરવસ્ત્રનું મહત્વ નહીં આવે? આ પ્રશ્ન તો તને ત્યારે ઉગે છે કે તારે વસ્ત્ર રાખવું છે ત્યારે. તો વસ્ત્ર રાખવાનું પર પદાર્થ પ્રત્યેનું જે મમત્વ છે એ મમત્વ તને બંધનમાં નાખશે એ વાત ક્યાં ભૂલી જવાય છે? વસ્ત્ર હોય કે ન હોય, એમાં વસ્ત્ર ન હોય તો મુનિપણું હોય, વસ્ત્ર ન હોય માટે મુનિપણું હોય જ, એવું કોઈ અહીંયાને અહીંયા કાયદો કાનૂન લાગુ પડતા નથી. નિર્વસ્ત્રપણું હોય છતાં મુનિ દશા ન હોય તો એને કાંઈ નિર્વસ્ત્ર છે માટે મુનિ માની લેવા એવું કાંઈ હોઈ શકે? એને ચારિત્ર મૂળનું મહત્વ છે. 96 કરોડ સ્ત્રીના સદભાવમાં મુનિપણું ન હોઈ શકે. અહીંયા મુનિ દશા તો ચારિત્ર મોહ કેટલો છે ને કેટલો નથી એનું ગણિત ચાલે છે. ત્યાં દર્શન મોહ ગયો છે ને મહત્વ ગયું છે દર્શન મોહ પૂરતો, પણ ચારિત્ર મોહનું પણ ત્યાં મહત્વ નથી એમ કઈ નથી. અને તેથી એને ત્યાં એ ચક્રવર્તીની દશામાં કેવું જ્ઞાન થયું છે એવો સ્વીકાર નથી. કેમ કે ત્યાં ચારિત્ર મોહ છે અને ચારિત્ર મોહના રાગ દ્વેષ પણ છે એ સ્વીકાર નથી. મોહ દર્શન મૂળ અને ચારિત્ર મૂળ એવા બે ભેદે બે પ્રકારે છે. જ્યાં જે પ્રકરણનું કથન ચાલતું હોય ત્યાં તે પ્રકરણ અનુસાર એનું અર્થઘટન કરવું જોઈએ. ચારિત્ર મૂળમાં દર્શન મૂળની ટાંગ નહીં લગાડવી જોઈએ અને દર્શન મૂળમાં ચારિત્ર મૂળ. ભરત ચક્રવર્તીને મમત્વ નથી એમ કહ્યું ત્યાં દર્શન મોહ પૂર્વકનું મમત્વ નથી, પણ ચારિત્ર મોહ નથી એમ ત્યાં કહેવા માંગતા નથી. એમ વાત છે, ચારિત્ર મોહ છે, જ્યાં સુધી ચારિત્ર મોહ છે ત્યાં સુધી તે મુનિ દશામાં આવી શકતા નથી. એમ છે ખરેખર, એટલે એટલું ત્યાં મમત્વ છે ત્યાં એમને પણ બંધનનું કારણ છે, પણ દર્શન મોહ રહિત છે તેથી તે અલ્પ બંધનનું કારણ છે અને એ પોતે વિતરાગતા વધારીને તે કર્મને નિર્જરા કરી નાખે છે. ઉદયમાં આવવા પહેલાં જ એની નિર્જરા કરી નાખે છે. અહીંયા ચારિત્ર મોહનો વિષય ચાલે છે કે પર વસ્તુ બંધનનું કારણ નથી. હવે અહીંયા વિવાદાસ્પદ વિષય જે સંપ્રદાયને અનુસરીને રહ્યો છે તે એટલો જ રહ્યો છે કે એ ધર્મોપકરણમાં એને ગણવામાં આવ્યું છે અને ધર્મોપકરણમાં પિતનું પરદ્રવ્ય છે ભાવલિંગી મુનિને, જેમ કે પીછી કમંડળ અને શાસ્ત્ર. જોકે શરીરાદિ પણ પરદ્રવ્ય છે, શરીરનો સંયોગ પરદ્રવ્ય રૂપે, પીછીનો સંયોગ, કમંડળનો સંયોગ અને શાસ્ત્રનો સંયોગ, આ ચાર પ્રકારના પરદ્રવ્ય છે એ ધર્મોપકરણને કારણે મુનિ દશામાંના અલ્પરાગમાં એવા ધર્મોપકરણ છે એની મુનિ દશાને બાધક નથી. એટલે મુનિ દશાનો અભાવ કરે એવી સ્થિતિમાં નથી, પણ મુનિ દશામાં પણ કેવું જ્ઞાન લેવું હોય ત્યારે તો તે પ્રત્યેના પરિણામને પણ, ચારિત્ર મૂળના પરિણામને પણ મુનિ છોડી દે છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે. ભગવાનને મૂળ પીછી કમંડળ અને શાસ્ત્ર ન હોય અને શરીર હોય તો પણ શરીરનો વ્યવહાર ન હોય, ખાવું પીવું આહાર વિહાર નિહાર નિંદ્રા એ શરીરનો વ્યવહાર ન હોય, એવું શરીર હોય એમ છે.
બરોબર,
શારીરિક વ્યવહાર વિનાનું શરીર હોય માત્ર આયુષ પર્યંત તે પણ. એટલે એ વાત ત્યાંથી બ્રહ્મા નાખી તો ત્યાં વાત વિવાદાસ્પદ થઈ, એટલે કેટલાકને એનો પક્ષ રહ્યો કે એટલું ધર્મોપકરણ માનવામાં વાંધો નથી, બીજા કહે તેની એટલું પણ ધર્મોપકરણમાં એ વાતનો સમાવેશ ન થાય, કેમ કે એનો સમાવેશ કરવા જતાં બીજા પણ ધર્મોપકરણો સ્વીકારવા પડશે. જેમ કે એ વસ્ત્રોને સાફસૂફી કરવી, સાફસૂફી કરવા માટે નાના સાધનો હોવા, એ બધા પાછા એનું વણઝાર જે શરૂ થશે એ વર્ષ વણઝારનો નિષેધ કરી શકાશે. આ પરિસ્થિતિ બીજું માત્ર વસ્ત્ર જ નથી રાખ્યા, જેમણે મુનિ દશામાં આ વસ્ત્રનો સ્વીકાર કર્યો છે એણે પાત્રનો પણ સ્વીકાર કર્યો છે, એણે એ સિવાયના બીજા કેટલાક પદાર્થોનો પણ સ્વીકાર કર્યો છે. એનું લિસ્ટ છે કે બધાને ધર્મોપકરણ ગણાવીને સ્વીકાર કર્યો છે, પણ વિતરાગતા કેટલી વધી હોય ત્યારે વિકલ્પ કેટલા ઘટ્યા હોય એનો ન્યાય અને એ ન્યાયનો સ્વીકાર અસ્વીકાર આ બધું વિચાર દિશાની અંદર જ્યારે સ્પષ્ટ થાય ત્યારે એને મુનિપણું આવું હોય કે મુનિપણું આવું હોય એમ સંમત કરવાનો ખ્યાલ આવે, ત્યાં સુધી ખ્યાલ આવી શકે
નહીં.
કાળ પ્રમાણે ધર્મમાં ફેરફાર થાય તો ધર્મમાં તમારી મક્કમતા છે એ વાત ક્યારે? ધર્મ તો સિદ્ધાંતનો વિષય છે. સિદ્ધાંતમાં બાંધછોડ હોય કે સિદ્ધાંતમાં હિસાબ કિતાબ બીજી રીતે કરાય એમ
ચાલે.
એક માણસ એમ કે દુકાન લઈને બેઠો હોય દુકાનદાર કે ભાઈ હું બે ભાવ કરતો નથી, અહીંયા એક જ ભાવ છે ફિક્સ રેટ. બિલ કરે કે 5,454 રૂપિયા. ભાઈ અમારે તો કઈ ઓછા આપવા છે, ઓછા તમે ગમે એટલા આપો પણ ભાવમાં ફેર નહીં કરી દો, બાકીની કસર માંડવા હું તૈયાર છું. એટલે કે બિલની ટોટલ એમાઉન્ટમાં ઓછા વધતા લેવામાં હું કસર કરીશ, પણ તમે એમ કહો કે ભાવમાં એક પાય ઓછી કરો તો એ મારાથી બને. એમ મૂળ જે પાયાના સિદ્ધાંત છે એની અંદર ફેરફાર ન હોઈ શકે, બાંધછોડ એની અંદર ન હોઈ શકે. અને એવી રીતે જો બાંધછોડ કરવા જાઓ તો ક્યાંય તમે નહીં ટકી શકો. તો આજે તમે જે સાધનો સ્વીકાર્યા છે એમાંય ભવિષ્યમાં તમારે બાંધછોડ કરવી પડશે કે નહીં કરવી પડે? ક્યાં સુધી જશો તમે નીચે? બાંધછોડ કરતા કરતા નીચે ગયા તો ક્યાં સુધી જશો? દેશકાળ તો એટલો હીણો આવશે આગળ આવતા કે તમારા કોઈ મૂળ પાયાની વાત પકડી રાખી શકાશે નહીં. જો તમે સિદ્ધાંતિક રીતે સ્વીકારી લીધું કે આપણે દેશકાળ અનુસાર ફેરફાર કરવા એ પણ આપણો સિદ્ધાંત છે, તો આગળ જઈને ક્યાં સુધી જવું એનો કોઈ મેળ રહેશે
નહીં.
આ પરિસ્થિતિ ઊભી થશે, ક્યાંક તો તમારે મક્કમપણે ઊભા રહેવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. આમ અહીંથી તો અમે ખસી ના શકીએ, નહીતર સંસ્કૃતિ જળવાઈ રહીએ ધર્મની એ વાત પણ નહીં રહીએ. આ પરિસ્થિતિ એવો દેશકાળ આવશે, પશ્ચિમનો પવન એવો ફૂંકાણો છે ને ફૂંકાઈ રહ્યો છે કે તમારી સંસ્કૃતિ જાળવવા માટે જો તમે પાયાના સિદ્ધાંતમાં ક્યાંય મક્કમ ન રહો અને તમે એવું સ્વીકારી લીધું હોય કે દેશકાળ અનુસાર ફેરફાર કરવા તો કોઈ સંસ્કૃતિ જળવાનો આનો પ્રશ્ન રહેતો
નથી.